વચનામૃત ગઢડા છેલ્લાનું 14મું. પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ ન થવાનું કારણ. દૈવી ને આસુરી જીવને ઓળખવાની રીત. આસુરીને દૈવી થવાનો ઉપાય. નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિને જાણવાની રીત. સંગ શુદ્ધિનું મહત્વ. હેતે કરીને ભગવાનમાં વૃત્તિ જોડે તેની શ્રેષ્ઠતા. વિવેક ને વૈરાગ્ય થવાનો હેતુ. પરમેશ્વર ને સંત ને ભક્ત ઉપર વિશ્વાસ આવવાનો હેતુ. ભગવાન ને ભક્તનું અખંડ મહાત્મ્ય બીજાને ન જણાવવાનું કારણ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ હોવા છતાં કસર જણાવવાનું કારણ. સંવત 1884ના અષાઢવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને મસ્તક ઉપર પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન ઉત્તર કરીએ. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય છે, મારે તો બ્રહ્મચર્ય વ્રત છે, તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તે બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે એ જીવ બકરો થયો છે ત્યારે 1000 બકરીઓને પોતે એકલો ભોગવતો હશે, અને જ્યારે ઘોડો કે પાડો કે સાંડ કે બુઢિયો વાંદરો ઇત્યાદિ પશુના દેહને પામ્યો છે ત્યારે તેને વિશે પોતપોતાની જાતની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકે એક એને મળી હશે, ને તેમાં કંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી, એ તો સહેજે જ મળી હતી. ને વળી પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે જે યોનિમાં જાશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે, ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહીં કર્યો જોઈએ, એ તો સહેજે જ તે સ્ત્રી આદિકના સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે, તો પણ એ જીવને સ્ત્રી આદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી, ને સ્ત્રી આદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ મહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે, તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી, એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું, તેમાં જઈને અમે સૂતા ત્યાં એક કાયત નિત્ય શિવ પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને એમ વર માગતો જે, હે મહારાજ, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં. શા માટે જે મનુષ્ય દેહમાં તો ત્રાંબુ ખાઈ ખાઈને મરી ગયા પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી, માટે હે શિવજી, મને તો જન્મો જન્મ લંબકર્ણનો જ અવતાર દેજો, જે લાજ મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ, એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય જે ભગવાન સર્વ સુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે, તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જીવને પૂર્વજન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈક અતિશય ભૂંડા જે દેશ કાળ સંગ ને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે, તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે, તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર અસારને જાણે છે તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. તે જેવી રીતે ભૂંડા દેશ કાળ ક્રિયા ને સંગ તેને યોગે કરીને ભૂંડા કર્મનો ચિત્તમાં પાશ બેઠો છે, તેવી રીતે અતિશય પવિત્ર દેશ પવિત્ર કાળ પવિત્ર ક્રિયા ને પવિત્ર સંગ તેને યોગે કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય તો તેને યોગે કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે, ત્યારે એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય છે. એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. પછી અયોધ્યા પ્રસાદજીએ પૂછ્યું છે, એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દ્રષ્ટિ પૂગતી હોય, ને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ જાજુ જાણતો ન હોય, અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે, ને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારને વિશે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે, તેમાં આસુરી જીવ હોય તેને જાજી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય, ને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય. જેમ મરચાનું બીજ હોય ને લીમડાનું બીજ હોય ને શિંગડિયા વચનાગનું બીજ હોય, તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચીએ તો પણ મરચા તે તીખા જ થાય, ને લીમડો તે કડવો જ થાય, ને શિંગડીઓ વચનાગ તે ઝેર જ થાય. શા માટે? જે એનું બીજ ભૂંડું છે. અને શેલડીને વાવીને લીમડાના પાનનું ખાતર નાખીએ ને કડવું પાણી સિંચ્યા કરીએ તો પણ શેલડીનો રસ તે મીઠો જ થાય, તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે, ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, દૈવી ને આસુરી જીવ હોય તે કેમ જાણ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દૈવી જીવ હોય તેને કામ ક્રોધ લોભાદિક દોષ હોય, ને ભૂંડા દેશ કાળાદિકને યોગ્ય કરીને હોય. પછી સારા દેશ કાળાદિકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય, અને આસુરી જીવને જે કામ ક્રોધ લોભાદિક દોષો હોય તે કોઈ કાળે નાશ થાય નહીં, અને તેને એકવાર જો કાંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં, અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતા સરસ હરિભક્ત જણાય. પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાંપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે, તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નિસરે, અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નિસરે, તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારે છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, તમે એમ કહ્યું જે આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે, ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય. તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમ પદને પામે. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નવધા ભક્તિમાંથી જેને જે ભક્તિએ કરીને ભગવાનમાં દ્રઢ સ્નેહ થાય તે જ ભક્તિ તેને શ્રેષ્ઠ છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને બાળ અવસ્થા હોય અથવા યૌવન અવસ્થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે વયે કરીને પણ વૃદ્ધ હોય ને ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય જેને દ્રઢ હોય અને ભગવાનને વિશે પણ દ્રઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રીતિએ કરીને એ બે જણાને કરવો. પછી નાજે જોગીએ પૂછ્યું છે, એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાણું છે ને એકનું ભયે કરીને ભગવાનમાં મન જોડાણું છે અને એકનું તો સ્નેહે કરીને ભગવાનમાં મન જોડાણું છે, એ ત્રણમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું હેતે કરીને ભગવાનમાં મન જોડાણું છે તે શ્રેષ્ઠ છે. પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો ભક્ત તો હોય પણ જેને શ્રીજી મહારાજે કહ્યો એવો જે સાર અસારનો વિવેક તે ન હોય ને વૈરાગ્ય પણ ન હોય તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો પ્રથમ જ ભગવાનમાં દ્રઢ હેત થઈ જાય તો વિવેક ને વૈરાગ્ય તે હેતને યોગ્ય કરીને પ્રગટ થાય છે ને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ અથવા કામના કહીએ. તે જે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે. તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે. જેમ પાડો હોય તે કામનાએ કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે છે, એવી રીતે પશુ પક્ષીમાં સર્વત્ર દેખાય છે. તેમ જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરત ક્રોધ થઈ જાય ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે. માટે જો ભગવાનમાં દ્રઢ હેત હોય તો એની મેળે જ વૈરાગ્ય ને વિવેક થઈ આવે છે. પછી વળી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, બુદ્ધિમાન તો બે પુરુષ છે, તેમાં એક તો જેમ પરમેશ્વર કહે તેમ જ માની લે એવો વિશ્વાસી છે ને બીજો તો પરમેશ્વરના વચન હોય તેમાં પણ માનવું ઘટે તેટલું જ માને, એ બેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે, જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું. માટે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે, તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહીં તથા વાંક વિના પણ પરમેશ્વર ને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે. અને ત્રીજો પ્રકાર એ છે જે જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે, અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુખાઈને ત્રાસ પામે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહીં. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેમ કરીએ તો ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મ્ય રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો એમ કરવું છે, દેહે કરીને સર્વે સંતને પગે લાગવું, અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબવું, પગ દાબવા ને ખાધા પીધાની ખબર રાખવી, અને પોતાની પાસે પોતાને મનગમતી વાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરવી. એવી રીતે દેહે કરીને જો વર્તે તો અંતરમાં ભગવાનનું ને સંતનું મહાત્મ્ય અખંડ રહે. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે અતિ તીવ્રપણે કરીને વર્તતા હોય તો પણ ધર્મમાં કાંઈક સંકરપણું થાય ને વૈરાગ્યમાં કોઈક ઠેકાણે રાગ રહી જાય, અને ભક્તિમાં પણ કાંઈક શિથિલપણું થઈ જાય, અને જ્ઞાનમાં પણ કાંઈક દેહાસક્તિ રહી જાય, તેનું શું કારણ હશે? પછી ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થ તેમાં જે કંઈક કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે, પણ બીજી કોઈ જાતની કસર નથી, અને એવા જે મોટા હોય તે બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવોને જડ ભરત જેવા ને શુકજી જેવા કરી મૂકે, માટે એવા અતિશય જે મોટા તેમને જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, એનો ઉત્તર એ જ છે. ઇતિ વચનામૃત ગઢડા છેલ્લાનું 14મું.
ગઢડા છેલ્લાના 14મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 13 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જેને સ્ત્રી સંબંધી મલિન વાસના હોય તેને અમારે વિશે પ્રીતિ ન થાય. બીજી બાબતમાં અતિશય ભૂંડા દેશ કાળાદિકને યોગે ભૂંડા કર્મનો પાશ લાગ્યો હોય તે સાર અસારને જાણે તો પણ અમારી વિશે પ્રીતિ ન થાય. ત્રીજી બાબતમાં અતિશય પવિત્ર દેશાદિક ને અતિશય સુકૃત કર્મ થાય તો એ પાપ કર્મનો નાશ થઈ જાય. ચોથી બાબતમાં આસુરીને જાજી બુદ્ધિ હોય પણ તે વિમુખ થાય ને દૈવીને થોડી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ થાય નહીં. પાંચમી બાબતમાં દૈવીના દોષ સારા દેશાદિકને યોગે નાશ થાય ને આસુરીના ન થાય ને એનું ગમતું મરડીએ તો દ્રોહ કરે. છઠ્ઠી બાબતમાં આસુરી જીવનું ગમતું રાખીએ એવામાં દેહ પડી જાય તો પરમ પદને પામે. સાતમી બાબતમાં નવધામાં જે ભક્તિએ અમારે વિશે સ્નેહ થાય તે ભક્તિ તેને શ્રેષ્ઠ છે. આઠમી બાબતમાં બાળ તથા યૌવન અવસ્થાવાળાએ વયોવૃદ્ધ ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને અમારે વિશે દ્રઢ પ્રીતિવાન હોય એવા પુરુષનો સંગ કરવો. નવમી બાબતમાં હેતે કરીને અમારે વિશે મન જોડાણું હોય તે શ્રેષ્ઠ છે. દસમી બાબતમાં પ્રથમ અમારે વિશે હેત થાય તો વૈરાગ્ય ને વિવેક આવે. અગિયારમી બાબતમાં વિશ્વાસી શ્રેષ્ઠ છે. બારમી બાબતમાં મંદવાડમાં ચાકરી ન થઈ હોય ને વગર વાંકે અમે ને સંત અપમાન કરીએ તો પણ અવગુણ ન લે અને નિયમમાં લેશ માત્ર ફેર પડે તો તત્કાળ પ્રાયશ્ચિત કરે ને ખોટો ઘાટ થાય તો વર્તમાનમાં ફેર પડ્યા જેટલો ત્રાસ પામે ત્યારે તેનો અમને ને સંતને વિશ્વાસ આવે. તેરમી બાબતમાં દેહે કરીને સર્વેને પગે લાગે ને માંદાની સેવા કરે ને વાલી વસ્તુ સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે તેના અંતરમાં અમારું ને સંતનું મહાત્મ્ય રહે. ચૌદમી બાબતમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ અતિ તીવ્ર વર્તતા હોય એવા અતિશય મોટાને વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. પ્રશ્ન એક. બીજા પ્રશ્નમાં અતિશય ભૂંડા કર્મ કહ્યા તે કિયા જાણવા, અને ત્રીજી બાબતમાં અતિશય સુકૃત કર્મ કહ્યા તે કિયા જાણવા. ઉત્તર એક. મદ્ય, માંસ, લસણ, ડુંગળી, હિંગ આદિક અભક્ષ વસ્તુનું ભક્ષણ કરવું તથા ચોરી, હિંસા, વ્યભિચારાદિક કર્મ કરવા, ન જોવાનું જોવું, ન બોલવાનું બોલવું ઇત્યાદિક શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ આચરણ થાય તે ભૂંડા કર્મ જાણવા, અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ, ધ્યાન ભજન, સત્પુરુષની સેવા, બ્રહ્મચર્ય, અહિંસા એ આદિક શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું તે શુભ કર્મ જાણવા. આવા અતિશય શુભ કર્મે કરીને અતિશય ભૂંડા પાપ કર્મનો નાશ થઈ જાય એમ કહ્યું છે. પ્રશ્ન બે. આઠમા પ્રશ્નમાં સ્નેહે કરીને મન જોડાણું હોય તે શ્રેષ્ઠ છે એમ કહ્યું. તે સ્નેહે કરીને તો શ્રીજી મહારાજને વિશે મન જોડાય, પણ ક્રોધને ભયે કરીને કેવી રીતે જોડાતું હશે? ઉત્તર બે. જ્યારે ભગવાન મનુષ્ય રૂપે પૃથ્વીને વિશે વિચારતા હોય ત્યારે ભગવાનને વિશે જેને દ્વેષ ભાવે કરીને અતિશય વૈરબુદ્ધિ થઈ હોય તેને અખંડ ભગવાનમાં વૈરભાવે કરીને વૃત્તિ રહે તે ક્રોધે કરીને મન જોડાણું કહેવાય, અને જેને જન્મ મરણ, ગર્ભવાસ, 84 ને યમયાતનાની બીક હોય તેને ભગવાનની સ્મૃતિ અખંડ રહે તે ભયે કરીને મન જોડાણું કહેવાય. પ્રશ્ન ત્રણ. તેરમા પ્રશ્નમાં કહ્યું તે ધર્મમાં સંકરપણું કેવી રીતે થતું હશે, અને વૈરાગ્યમાં રાગ શો રહેતો હશે, અને ભક્તિમાં શિથિલપણું શું થતું હશે, અને જ્ઞાનમાં દેહાશક્તિ શી રીતે રહેતી હશે? ઉત્તર ત્રણ. ત્યાગીએ જ્ઞાન ઉપદેશ કરીને ઘણા માણસોને ભગવાન ભજાવીને નિર્વાસનિક કરીને તેમના કલ્યાણ કરવા અને લીલા તૃણને પણ તોડવું નહીં એવો ધર્મ છે, તો પણ મંદિરો સંબંધી ક્રિયામાં તૃણાદિકના છેદનરૂપી અહિંસા ધર્મમાં કસર દેખવામાં આવે અને અતિ તીવ્ર વૈરાગ્ય હોય પણ કોઈક ભક્તને રાજી કરવા સારું સારી વસ્તુ આપે તે જમે એમ વૈરાગ્યમાં પણ રાગ દેખવામાં આવે અને શ્રીજી મહારાજને વિશે અતિશય સ્નેહે કરીને જોડાઈ રહ્યા હોય, તેથી ઉપરથી દર્શન સ્પર્શાદિકને વિશે આતુરતા જેવું ન જણાય, તેણે કરીને શ્રીજી મહારાજની મૂર્તિને વિશે પ્રીતિમાં શિથિલપણું બીજાને દેખવામાં આવે, તે સારંગપુરના 15મા વચનામૃતમાં જેને આત્મનિષ્ઠા વૈરાગ્ય ને પ્રીતિ હોય તેને ઉપરથી તો અમારા દર્શન સ્પર્શાદિકને વિશે આતુરતા જેવું જણાતું નથી, પણ એની પ્રીતિના મૂળ ઊંડા છે, માટે તે ભક્ત શ્રેષ્ઠ છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. માટે ઉપરથી દર્શનાદિકની આતુરતા ન જણાય, તેણે કરીને બીજાને દેખવામાં શિથિલપણું આવે, પણ એમને વિશે કસર ન હોય અને જ્ઞાને કરીને શ્રીજી મહારાજની મૂર્તિનો પોતાના આત્માને વિશે સાક્ષાત્કાર હોય ને દેહને ખોટો કરી નાખ્યો હોય તો પણ બીજાના કલ્યાણને અર્થે તેને પોતાના દેહની સેવા કરવા દે, ત્યારે બીજાના દેખવામાં દેહાશક્તિ આવે પણ પોતાને દેહમાં આસક્તિ ન હોય, આવા મોટા મુક્ત હોય તે અખંડ શ્રીજી મહારાજની મૂર્તિમાં રહ્યા હોય ને મૂર્તિમાં રહ્યા થકા બાહ્ય દ્રષ્ટિ રાખીને જ્ઞાન ઉપદેશ કરીને તથા સેવા અંગીકાર કરીને ને શ્રીજી મહારાજનું ધ્યાન ભજન કરાવીને જડભરત શુકજી જેવા એટલે પોતાના જેવા મુક્ત કરી મૂકે. ઇતિ ગઢડા છેલ્લાના 14મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.